20 સંવાદ 2400 94 ભાદરવદ 12 ગુરુવાર તારીખ 19/9/68 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામી ને શ્રી સ્વજનસાર શાસ્ત્ર ની ગાથા 18 ભાવાર્થ અને ગાથા 19 ઉપર સુવર્ણપુરી માં આપ્યો હતા. સ્વજનસાર શાસ્ત્ર ના સ્વરૂપ વચન નંબર 17.
નમો નોય સૌરિયંતાણમ નમો નોય સૌષિદાનમ નમો નુવિ સૌ આયુર્યાન નમો નુવિ સૌ ઉજ્જયાન નમો નુવિ સૌ ત્રિકાળવતી શ્રાવણ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યં જયંતી યોગિન કામદં મોક્ષદં શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મંગળમ નમઃ. સ્વાનુભૂત્યા ચાસ્તિ સ્વાય ભવાય સર્વા
જ્ઞાન તત્વ અધિકાર એટલે જ્ઞાન નો સ્વભાવ એવો છે કે જીવન જગત ના તત્વો નું સ્વરૂપ છે તે રીતે જાણે, એનાથી વિરુદ્ધ જાણે તો જ્ઞાન નહીં. અસ્તિત્વ સિદ્ધ કરે જગત માં છ દ્રવ્યો છે, જાતિની સંખ્યા એ અનંત છે, અનંત આત્માઓ અનંત પરમાણુઓ અસંખ કારણો એ ધર્માસ્ય ધર્માસન આકાશ એ બધા દ્રવ્યનું લક્ષણ અસ્તિત્વ છે. એ વસ્તુનું લક્ષણ હોવા પણ અસ્તિત્વ નામની એની શક્તિ છે એ એનું હોવા પણ સ્વતંત્ર લક્ષણ એ પહેલું સૂત્ર બન્યું છે. પાંચમો અધ્યાય છે ને તત્વ આ સૂત્રનો, સદ્દેવ લક્ષણ પહેલું કહ્યું છે ને પછી ઉત્પાત હોય ધ્રુવ ઉત્તમ સત કહ્યું છે. અહીંથી વાત ઉપાડી છે કે આત્મા કે આ પરમાણુઓ એ જગતની ચીજ છે એ દ્રવ કહેવાય. એને દ્રવ્ય એટલે દ્રવતી દ્રવ્યમ, પોતાના પર્યાયને અવસ્થાને દ્રવે છે, કરે છે, પરણમે છે, માટે તેને દ્રવ કહેવામાં. એ કોઈ બીજાના દ્રવ્યને કરે અહીં તો અસ્તિત્વ સિદ્ધ કર્યું છે કે એક દ્રવ્ય પોતાના દ્રવ્યમાં પ્રણમે દ્રવે, પણ બીજાના દ્રવ્યને પ્રણમાવે એનું અસ્તિત્વ ઉભું કરે એવું હોઈ શકે નહીં. તેથી દ્રવ્યનું લક્ષણ હોવા પણ અને તે હોવા પણ ઉત્પાદ વય ધ્રુવ છે. બે સૂત્ર આજ્ઞામાં તત્વ સૂત્રમાં પાંચમો અધ્યાય છે ને એના અંત છે સૂત્ર કેટલા છે સમજાને પાંચમું જૈસે સૂત્રું છે 29મું સત દ્રવ્ય લક્ષણ. ઉમા સ્વામી એ કુંકુંડાચાર્ય ના શિષ્ય હતા. ભગવાન કુંકુંડાચાર્ય સમત 49 માં થયા. વિલંબન એમના શિષ્ય આ આખા જૈન દર્શન ના સારને તત્વા સૂત્ર માં ગોઠવી દીધું. એમાં 29મું સૂત્ર સત દ્રવ્ય લક્ષણ મહા સિદ્ધાંત એ દ્રવ્યનું લક્ષણ અસ્તિત્વ છે. એ અસ્તિત્વ કહો સત કહો, દરેક આત્મા દરેક પરમાણુ એમાં સિદ્ધાંત છે કે દરેક વસ્તુ પોતાથી અસ્તિત્વના હૈયાથી કરાવે અને તે અસ્તિત્વ 30મું સૂત્રની છે. ઉત્પાત હોય ધ્રુવયુક્ત સત યા પછી આવી ગયું સમજાણું થાય. આત્મા અનંત આત્માઓ અનંત પરમાણુ એ પ્રત્યેક દ્રવ છે અને દ્રવનું લક્ષણ હોવા પણ અને એ હોવા પણ ત્રણ પ્રકારે છે ઉત્પાદ અવસ્થાથી ઉપજે એ પોતાના કારણે ઉપજે અને પોતાના કારણે પોતાની અવસ્થામાં જાય થાય અને ધ્રુવપણે રહે પોતાની જાતને કાયમ ટકાવે છે માટે કોઈ પર્યાયથી ઉત્પાદ છે દરેક આત્માને કોઈ પણ પરમાણુ કે સિદ્ધ દરેકને કોઈ અવસ્થાથી તેમાં ઉત્પાદન થાય છે વર્તમાન અવસ્થાથી કોઈ પર્યાયથી વિનાશ છે અને કોઈ પર્યાયથી ધ્રુવપણું દરેક પદાર્થને હોય સમજાય છે કાંઈ જેમ જે આ રજકણો છે આ શરીરના જો આ રજકણ સદ્રવ છે એક એક પોઈન્ટ ગણ અસ્તિત્વ છે અને એ અસ્તિત્વના ત્રણ અંશ છે એમાં આ નવી નવી અવસ્થા થાય જૂની અવસ્થા જાય ધ્રુવપણું એ એનું હોવાપણું એના પરમાણુને લઈને છે આત્માને લઈને નહીં સમજાણું કાંઈ આ શરીરની અવસ્થા ટકી રહી છે બદલી રહી છે ઉત્પન્ન થઈ છે એ એના પોતાના હોવાપણાને કારણે છે આત્માને કારણે એમાં કાંઈ છે એમ નહીં એ એમ સિદ્ધ કરવું છે જ્ઞાન એમ જાણે તો એ જ્ઞાન સાચું કહેવાય પણ જ્ઞાન એમ જાણે કે બીજાની અવસ્થા છે એ મારાથી થઈ મારાથી છે એ જ્ઞાન મિથ્યા છે અસત જ્ઞાન છે જૂઠું જ્ઞાન છે એ જ્ઞાન પાપ જ્ઞાન છે હું જાણું કાંઈ એ ઉત્તર દરેક વસ્તુ પોતાથી છે રજકણે રજકણ પોતાથી છે આત્માએ આત્મા પોતાથી છે એ દરેક છે માત્ર અંશો પોતાથી છે દરેક ક્ષણે તે વસ્તુનો ઉત્પાદના વર્તમાન અવસ્થાથી ઉપજે એ પોતાથી છે સમજાય છે કાંઈ આ ઊઠ હાલે છે કે છે કે આ ઊઠનું હાલનું એ ઉત્પાદ પરમાણુનું અસ્તિત્વ છે એનાથી હાલવાની ઉત્પત્તિ થાય છે આત્માથી નહીં આત્માના જ્ઞાનથી નહીં આત્માની ઈચ્છાથી નહીં વાત હે સમજાય છે કાંઈ કેમ કે એનું હોવાપણું ત્રણ પ્રકારે છે અવસ્થા ક્ષણે ક્ષણે નવી થવી જૂની જવી જાતનું સદ્રષ્ટનું ધ્રુવપણું ટકે એ ત્રણ પ્રકારે એનું હોવાપણું છે એના હોવાપણામાં બીજાનો અધિકાર હોવાપણાનો લાવી દે એ માન્યતા જ્ઞાન અને મૂંઢ છે બહિર્દૃષ્ટિ છે જાણું કાંઈ આત્મા બીજાનું ભલું કહી શકે તો ભલાની અવસ્થાનો ઉત્પાદક તો એ આત્મા છે આનો એને ઠેકાણે બીજો આત્મા કે એ ભલાની ઉત્પત્તિનો કરનારો હું છું એટલે મારે લઈને એ અસ્થિ ઉત્પત્તિ થઈ ભ્રમણા છે સમજાણું કાંઈ અને એનું અજ્ઞાન આદિનો નાશ એના અસ્તિત્વથી એનામાં થયો આ કે મેં એનો અજ્ઞાનનો નાશ કરાવ્યો મારા અસ્તિત્વથી એનો અવસ્થાનો નાશ થયો સમજાણું કાંઈ એ મિથ્યા જ્ઞાન છે શ્રદ્ધા મિથ્યા છે જ્ઞાન મિથ્યા છે અને એમાં રાગની એકતા બુદ્ધિ છે તેથી તે માને સમજાણું કાંઈ અહીં પ્રશ્ન સંભવે છે કે દ્રવ્યનું અસ્તિત્વ વસ્તુનું હોવા પણ ઉત્પાદ વગેરે ત્રણથી કેમ કહ્યું? વસ્તુ જે છે એને હોવાપણામાં ત્રણ પ્રકાર કેમ કયા? હોવાપણું તો એને ધ્રુવપણામાં હોવાપણું સંભવે, સમજાય છે? કયામાં? પ્રશ્ન શું કે છે? વસ્તુનું હોવાપણું ઉત્પાદ રહી વગેરે ત્રણથી કેમ કહ્યું? હોવાપણું તો એ ધ્રુવથી જ કહેવું જોઈએ. હોવાપણું છે 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 તો ધ્રુવથી કેમ છે? ઉપજે વિશે ધ્રુવ એ ત્રણથી હોવાપણું આ શું? ઉપજે તો એ હોવાપણું, જય થાય તો હોવાપણું, ધ્રુવ થાય તો હોવાપણું. સમજાણ કઈ વાતે કે નહી? સબ સબ પ્રમાણ મેં હોતા હે કર્મ કે આખો ચીજ મેં સબ મેં હોતા હે એવો આમાં સમય સમય હોતા હે અમે હોતા હે અમે હોતા હે સમય સમય હોતા હે અહીં તો શીશ નો પ્રશ્ન બીજો છે કે હોવાપણે જો કે તો ધ્રુવ પણ હોવાપણું સંભવે, પણ હોવાપણામાં વળી ઉપજે હોવાપણું, જય થાય હોવાપણું, ધ્રુવે હોવાપણામાં ત્રણ ક્યાં નાખ્યા આમાં? હે, સમજાય છે? છે છે બસ છે તો છે ધ્રુવ વળી છે, ઉપજે પણ છે, વ્યય થાય પણ છે, ધ્રુવ પણ છે, તો છે માં ત્રણ કેમ નાખ્યા એમ પૂછ્યું છે. સમજાણું કઈ કેમ ત્રણ થી કેમ કહ્યું? એક ધ્રુવ થી કેવું છે? છે ધ્રુવ છે વસ્તુ છે એમ કહ્યું. એમાં ત્રણ ઉપજે તો કે છે, નાશ થાય તો કે છે, નાશ થાય તો કે છે. સમજાણું કઈ ત્રણ નું હોવાપણું ત્રણ ને હોવાપણામાં કેમ નાખ્યા? એક ને નાખો ને ધ્રુવ છે એવા પ્રશ્ન એ. કારણ કે ધ્રુવ રહે તે સદા હૈયા કરી શકે છે, જે કાયમ રહે તે કાયમ ટકી શકે છે. આ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે. જો પદાર્થ ધ્રુવ જ હોય, જો પદાર્થ ટકતો એકલો ધ્રુવ જ હોય, નિશ્ચય ટકતો એકનું ધ્રુવ જ હોય, તો માટી દાખલો સોનું અને દૂધ વગેરે સમસ્ત પદાર્થો એક જ સાદા આકારે રહેવા જોઈએ, એમાં ફેરફાર થાય? ધ્રુવ જો હોય તો માટી માટીમાં માટી રૂપે રહેવો જોઈએ, માટીનો ઘડો થાય એમ બનવું. ધ્રુવ જ હોય તો માટી માટી રૂપે રહે, પણ માટી ઘડા રૂપે થાય છે એ પણ એનું હોવાપણ છે. ધ્રુવ પણ રહી માટી ઘડા રૂપે થાય એ પણ એનું હોવાપણ છે, ઘડા રૂપે હોવાપણ છે એમ. એને કારણે હો, કુંભારને કારણે નહીં. સમજાણું કઈ? અને સોનું સોનું એક રૂપે રહેવું જોઈએ, એને છે કે સોનું કુંડળ રૂપે દેખાય છે, કણા કુંડળ રૂપે. સોનાનો એક સાદો આકાર નથી દેખાતો, સોનું ધ્રુવ પણ એકનું હોય તો સોનું સાદું એકનું દેખવું જોઈએ, પણ સોનું કુંડળને આકારે દેખાય છે, કુંડળને આકારે હોવા પણ દેખાય છે, કુંડળના આકારે હોવા પણ દેખાય છે, માટી ઘડાની અવસ્થા પણ હોવા પણ દેખાય છે. સમજાય છે? કાંઈ આ મહા સિદ્ધાંતો સાથે જૈન વિતરાગ દેવ ના એ વસ્તુ ના વિતરાગ દેવ ઘરનું ક્યાં સમજાય? સમજાણું કઈ? સોનું તો કુંડળ આકારે, કુંડળનું જે સોનું છે એક રૂપ રહેવું, સાદું સોન બસ, આ તો કુંડળ આકાર દેખાય છે. કુંડળ પણ થવું હોવું એ પણ એકનો સ્વભાવ, હોવાપણામાં કુંડળપણું પણ આવી જાય છે, માટીના હોવાપણામાં ઘડા રૂપે હોવા પણ આવી જાય છે, સોનાના હુવાપણાના ધ્રુવ રહીને સુંદરપણે થયું હું આવી જાય છે ત્યારે જ એનું હુવાપણ સિદ્ધ થાય છે. સમજાણું કઈ? અને દૂધ નું દહીં પણ છે કે નહીં? દૂધ ની દહીં અવસ્થા થાય છે, દૂધ ની દહીં અવસ્થા પણ ઉપજે છે, એ પણ એક એનું હુવાપણ છે. ગોરસ નું ગોરસપણે રહી અને દહીં અવસ્થા દૂધની અવસ્થાનો વ્યય દહીં અવસ્થાનો ઉત્પાદ એ પણ હુવાપણે છે. એમાં છે, એમાં ત્રણ છે, પરના પરને લઈને છે. સમજાણું કઈ? મૂળ સિદ્ધાંત મહાસિદ્ધાંત ભેદો કદી ન થવા જોઈએ. તો માટીમાં કરો, સોનામાં સુંદર, દૂધનું દહીં, એવી ભેદ પ્રકારની દશા એકરૂપ ધ્રુવ હોય તો આ સંભવી શકે? માટી ભિન્ન છે, ભિન્ન ભિન્ન અવસ્થા પણ એ રહે છે, એ રહે છે ધ્રુવ પણ એ છતાં ભિન્ન ભિન્ન અવસ્થા થઈને રહે છે. અને ત્રણેય પણ હોવાપણું છે. સમજાણું કઈ? પરંતુ એમ તો બનતું નથી કે ભેદો તો જરૂર જોવામાં આવે છે, પરંતુ એમ એટલે સાદું પણ જોવામાં આવતું? ભેદો તો જરૂર જોવામાં આવે છે. માટી પદાર્થ સર્વથા ધ્રુવ ન રહેતા કોઈ અવસ્થાથી ઉપજે પણ છે, કોઈ અવસ્થાથી નાશ પણ પામે છે. જો એમ ન માનવામાં આવે તો સંસારનો લોપ થાય. આત્મામાં પણ વર્તમાન અવસ્થા જે છે જ્ઞાનની, એ અવસ્થાનો ઉત્પાદ પણ આત્મા જોવામાં આવે છે, અને પૂર્વની અવસ્થાના વ્યય પણ જોવામાં આવે છે. પહેલો ખ્યાલ થોડો હતો, સમજાય છે, એ ખ્યાલનો વ્યય થયો, વિશેષ ખ્યાલનો ઉત્પાદ થયો, અને જ્ઞાન રૂપે ભગવાન ધ્રુવ રહ્યો. એ પોતાના કારણે ત્રણ તત્વ છે. સમજાણું કઈ? એકનું જ્ઞાન અને આત્મા સાદો એટલો જોવામાં આવતો નથી. એની વર્તમાન અવસ્થા જે કંઈ ઝીણી છે એનો વ્યય જોવામાં આવે છે, વિશેષ જ્ઞાનની ઉત્પત્તિનો પર્યાય તે રૂપે અસ્તિત્વ છે એમ જોવામાં આવે છે, અને ધ્રુવપણે કામ જોવામાં આવે છે. પરને કારણે નહીં. સમજાણું કઈ? કર્મને કારણે નહીં. જ્ઞાનની અવસ્થા પણ ઉત્પાદ પણ જોવામાં આવે છે. એટલું જ્ઞાન એકલો આત્મા સાદો એટલે એકરૂપ જોવામાં આવતો, એકરૂપ જ્ઞાન ને આત્મા જોવામાં આવતો નથી. એની અવસ્થા હિની તે છે એ રૂપે જોવામાં આવે છે, અને હિની નો અભાવ થઈ વિશેષપણે ઉત્પાદ થાય તે જોવામાં આવે છે, ધ્રુવપણે પણ જોવામાં આવે છે. સમજાણું કયા ના? આ શબ્દ થી નહીં એમ કે છે, શબ્દ થી નહીં, એનું પોતાનું ત્રણપણે અસ્તિત્વ દેખવામાં. એ ભગવાન આત્મા વસ્તુ છે, એના ત્રણોષુથી તે જોવામાં આવે છે. એક અવસ્થાથી ઉપજે, સાદા પણ ધ્રુવ પણ એકનું ન રહેતા એક અવસ્થાથી ઉપજે છે, ધ્રુવ અવસ્થાથી જય થાય છે, ધ્રુવ પણ રહે છે. એક સમયમાં ત્રણ અંશથી તેનું હોવા પણ દેખાય. સમજાણું કઈ? એમ રાગની એકતાપણાની જે ઉત્પત્તિ હતી એને ચૈતનના ધ્રુવના સ્વલક્ષી એકતા તૂટીને ભિન્નતા થઈ, કે રાગની એકતાનો વ્યય થયો, વિદરાગતાની પર્યાયની એકતાની ઉત્પત્તિ થઈ, ધ્રુવ પણ કાયમ રહ્યો. સમજાવું કઈ ભગવાન આત્મા વસ્તુ છે, અનંત ગુણનો પિંડ. એની એક સમયની પર્યાયમાં રાગ કે હું એવી જે એકત્વબુદ્ધિ મિથ્યા ભ્રાંતિ એ પણ જે ઉપસતો હતો એ દેખાય છે કે ચૈતન્યના સ્વલક્ષ કરીને તેનો વ્યય થાય છે અને તેના શુદ્ધિની શ્રદ્ધા જ્ઞાનની ઉત્પત્તિ થાય. તે ઉત્પત્તિ એકરૂપ ન દેખાતા તેની જ્ઞાનની અને શ્રદ્ધાની પર્યાય ઉત્પન્ન થઈ એમ દેખાય, ઉત્પત્તપણે હોવાપણે દેખાય છે, એકલા ધ્રુવપણે પણ નહીં, એની શ્રદ્ધા જ્ઞાનની પર્યાયના શુદ્ધપણાના ઉત્પાદપણે જોવામાં આવે છે, પૂર્વની વ્યયપણે જોવામાં આવે છે, ધ્રુવપણે જોવામાં આવે છે. સમજાણું કઈ આનો સંસ્થાનો લોભ થાય એટલે આ વિકૃત ભાવ દેખાય છે, અને વિકૃત ભાવનો અભાવ થાય છે એવું ન હોઈ શકે. એટલો આત્મા તમારે સમજાણું કઈ સંસારની વિકૃત અવસ્થાઓ ભિન્ન 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 થાય છે, એ હોવાપણે છે, એ હોવાપણે છે. ભિન્ન પાપના ભાવ, રાગના ભાવ, માયા આદિ એ હોવા પણ એક ભાવ છે, હોવાપણે છે, તદ્દન નથી એમ નહીં એમ કે છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા એટલે રાગની એકતાના મિથ્યા ભાવ ઉત્પાદપણે નથી એમ નથી એમ કે છે. સમજાણું કઈ અને એ આત્માના અવસ્થાનું બદલવું અને બીજી રીતે થોડો એવો ઉત્પાદ જોવામાં આવે છે. ભગવાન આત્મા આમ સ્વના જ્ઞાનના લક્ષ્ય ચડ્યો એની પર્યાયની શુદ્ધતાની ઉત્પત્તિ પણ જોવામાં આવે છે, અશુદ્ધતાના વ્યય પણ જોવામાં આવે છે, એના હોવાપણાના આ રીતે જોવામાં આવે છે. બીજાના હોવાપણામાં આમ છે અહીં વાત છે. સમજાણ કઈ કે ભાઈ કર્મને લઈને જ્ઞાનનો સૂક્ષ્મ થાય, કર્મ આકરો ઉદય આવે તો એનો સૂક્ષ્મ ઢંકાઈ જાય, ઉઘાડ થાય તો સૂક્ષ્મ અહીંયા ના પડે છે. એમ છે નહીં, વસ્તુના સ્વરૂપમાં એમ છે જ નહીં. સમજાણું કઈ ભગવાન આત્મા એનો જ્ઞાન ગુણ ટીકાવ ધ્રુવ પોતે ધ્રુવ એની વર્તમાન અવસ્થા પણ એનો ઉત્પાદ જોવામાં આવે છે. સર્વજ્ઞપણે છે એમ જવાબ નથી આવતો, નહી શું કીધું, સર્વજ્ઞ પર્યાય છે એમ જવાબ નથી આવતો, એની પર્યાય છે એમ જોવામાં આવે છે, એની પણ અસ્તિત્વ છે એમ જોવામાં આવે છે. સર્વજ્ઞ સ્વભાવે ધ્રુવ ભલે હો પણ પર્યાયમાં એની પર્યાય જોવામાં આવે છે. સમજાવું કઈ એ પોતાનું હોવા પણ આમ છે એમ કે પરને લઈને કઈ નથી આમાં. સમજાવું કઈ મોટો આ વાંધા આમાં જગતને કર્મને માને કર્મ આત્મામાં ખુશી કરી વાત કર્મનો ઉદય આવે એટલે આત્મા એમાં દબાઈ જાય એને કર્મને લઈને એ છે. તો પોતાનું વર્તમાનમાં પોતાની અવસ્થાનું હોવાપણું જે અસ્થિ છે એ કોને લઈને થયું, પોતાનું વર્તમાન અવસ્થાપણાનું હોવાપણું કોને લઈને થયું, પરને લઈને, તો પોતાનું હોવાપણાનું અસ્થિપણ ક્યાં ગયું, સમજ નહી. આ તો સિદ્ધાંતો જણા થાય સર્વજ્ઞ પરમેશ્વર આનું વસ્તુ આમ છે. સર્વજ્ઞ પરમેશ્વર તો કયું છે પણ વસ્તુ આ દેખાય છે ને આમ એક રૂપ રહીને પણ રૂપાંતર થાય છે, દેખાય છે. એ રૂપાંતર પણ એનું હોવાપણા ના રૂપાંતર પણ છે, પરના હોવાપણા ને લઈને રૂપાંતર છે એમ નહીં. ભાઈ શું છે આ? કોઈ કહે કે ભાઈ અહીંયા અવસ્થા બીજી થાય છે અને બીજે જઈ ત્યાં બીજી થાય છે, જાણો કઈ એક પ્રકારની બીજે બીજા પ્રકારની થાય. ભાઈ જ્યાં આ થાય છે એમાં પણ એનો ઉત્પાદપણે અસ્થિપણે ઈ પોતે થાય છે એમ દેખાય છે કે આને લઈને થાય છે એમ દેખાય છે? એમ કે છે શ્લોક પણ મૂક્યો છે ને જય સનાચાર્ય ને માથો સર્વજ્ઞ મૂક્યો છે, સર્વજ્ઞ ને સર્વે તેના દુઃખ નો નાશ થાય એના શ્લોક છે અંદર. એનો અર્થ સર્વજ્ઞ પર્યાય ઉત્પન્ન થઈ શકે છે, ધ્રુવપણે સર્વજ્ઞ સ્વભાવ છે, ધ્રુવપણે જ્ઞ સ્વભાવ છે, જ્ઞ સ્વભાવ છે, જ્ઞાતા સ્વભાવ છે, એકરૂપ સ્વભાવ છે. એના આશ્રયથી અલ્પજ્ઞ અવસ્થાનો વ્યય થાય છે, સર્વજ્ઞ અવસ્થા ઉત્પન્ન થાય છે એમ જોવામાં આવે છે. આમ આત્મા જેને આ રીતે સર્વજ્ઞ સ્વભાવ અને એનાથી ઉત્પત્તિ સર્વજ્ઞ પર્યાયની એમ જે સ્તરે એને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જઈને આત્માની શ્રદ્ધા થાય. શું કહ્યું સમજાણું? સર્વજ્ઞ ને સર્તે કે સર્વજ્ઞની પર્યાય નો ઉત્પાદ એ જીવમાં જીવને લઈને જોવામાં આવે છે. એમ કે જે એનું નિધાન સર્વજ્ઞ સ્વભાવ ધ્રુવ કે સર્વ એટલે જ્ઞ સ્વભાવ, જ્ઞ એટલે એકરૂપ સ્વભાવ, ધ્રુવ સ્વભાવ વસ્તુનો જ્ઞ સ્વભાવ પૂર્ણ સ્વભાવ ધ્રુવ છે અને એની વર્તમાન અવસ્થામાં અલ્પજ્ઞ અવસ્થાથી ઉત્પાદ છે. એ ઉત્પાદનો વ્યય થઈને સર્વજ્ઞ સ્વભાવના લક્ષી જે પર્યાય સર્વજ્ઞની ઉત્પાદ થાય તે ઉત્પાદ અસ્તિત્વ પોતાથી દેખવામાં આવે, સર્વજ્ઞ થયા પોતાથી થયા એમ જોવામાં આવે, પોતાથી થયા એમ જોવામાં આવે છે. અરિહંત થયા પોતાથી થયા એમ જોવામાં આવે એમ કે છે. કર્મને લઈને પરને લઈને ક્ષેત્ર અનુકૂળ ને કાળ અનુકૂળ ને લઈને એમ નહીં, કાંઈ કોઈને લઈને પોતે જ ઉત્પાદપણે પ્રણયાનું હોવા પણ જે રીતે છે. ભગવાન જ્ઞાન સ્વભાવ વસ્તુ વસ્તુ અને એનો જે જ્ઞાન એક રૂપ સ્વભાવ ધ્રુવ એનો આશ્રય કરવાથી પર્યાય આશ્રય કર્યો, પર્યાયમાં ઉત્પાદ રૂપે સર્વજ્ઞ પર્યાય પણ ઉત્પાદ એકનું જ્ઞાન પણ ધ્રુવ પણ જોવા નથી આવતું. સર્વજ્ઞની પર્યાય સર્વજ્ઞપણે આવી થઈ ઉપજી એ એકલો જ્ઞાન સાદો નથી જોવામાં આવતો. સમજાવું ખાય એ સર્વજ્ઞની પર્યાય પણે ઉપજે છે, ઉત્પાદ હોવા પણ ભાસે છે અને પૂર્વની અલ્પજ્ઞ અવસ્થાનો અભાવ રૂપે ભાસે છે, શક્તિ રૂપે ધ્રુવ છે તે ભાસે છે. આવું જ વસ્તુનું સમજાવું કાંઈ. આમ જે માને એની સર્વજ્ઞનો ઉત્પાદ પણ ઉપજે છે, ક્યાંથી ઉપજો? ધ્રુવમાંથી. એટલે એની દ્રષ્ટિ ધ્રુવ પર જાય. વસ્તુ છે આમ ધ્રુવ એટલી નિત્ય વિનાયક ભાવ એમાંથી સર્વજ્ઞપણે ઉપજે છે. આ દ્રવ્યમાં દ્રષ્ટિ જતા સમ્યક દર્શન પણ ઉપજે છે એ સર્વજ્ઞની શ્રદ્ધાનું કારણ છે. સર્વજ્ઞ કોણ? પોતી. હો, સમજાવું કઈ? એની રમતું ત્રણ માં છે, ઉત્પાદ થઈ ને ધ્રુવ માં. બહાર ને અડતો નથી ને બહાર થી એમાં કઈ થતું. વાહ, બાર બાર બીડી કોઈ કરતું નથી એમ કે છે. આમ જો ન માનવામાં આવે તો તો વિકૃત અવસ્થાનું રૂપ જોવામાં આવે છે, એનું હોવા પણ જોવામાં એમ કે છે. તો વિકૃત અવસ્થા, દુઃખરૂપ અવસ્થા જીવમાં દેખાય છે ને, એ હોવા પણ દેખાય છે કે ન હોવા પણ? હોવા પણ દેખાય છે. જો આમ હોવા પણ ઉત્પાદ રહીનું હોય ને એટલું ધ્રુવ હોય તો આ વિકારનું હોવા પણ દેખાય છે, નાખી જાય રે નહીં, અને એનો અભાવ કરવાનો પણ રે નહી. સમજાણું કઈ? સર્વજ્ઞ પરમેશ્વરના ન્યાયો સૂક્ષ્મ છે ભાઈ. ભગવાન આત્મા એક રૂપે જોવા નથી આવતો કે છે, જેમ માટી, અન્ન અને દૂધ, ગોરસ એક રૂપે જોવામાં નથી આવતા, એની ભિન્ન ભિન્ન અવસ્થા પણ જોવામાં આવે, એમ આત્મા એક રૂપ જોવામાં નથી આવતો. એક રૂપ જોવામાં નથી આવતો અને એક રૂપ જો જોવામાં નથી આવતો અને ભિન્ન ભિન્ન ન માને તો એક રૂપતા છે નહીં, અને ભિન્ન ભિન્નતા ન માને તો સંસાર નાસી જશે. સંસાર રહેતો નથી ને સંસારની વિકૃત અવસ્થા જગતમાં છે એ વાત સિદ્ધ થતી. અને એમ સિદ્ધ થતા સંસારની અવસ્થાનો અભાવ થઈને મોક્ષની અવસ્થાનો ઉત્પાદ થાય એવું ભેદ પણ રહેતું. એટલે સંસારનો અભાવ થાય, સિદ્ધ પર્યાયનો અભાવ થાય, ધ્રુવ એકનું રહે, એ ધ્રુવનો નિર્ણય કરનારો જ કામ નાખ્યો. કારણ નિર્ણય તો પર્યાયમાં થાય છે. સમજાણું કઈ? પર્યાયમાં નિર્ણય હોય એમ ચંદ્રમાં હોતા ધ્રુવ છે. ધ્રુવ નિર્ણય બદલના, નિર્ણય કરના તો પર્યાય નો થાય. જો ભેદ ભેદ ન હોય તો આ નિર્ણય કરવું આદિ નું નાખી જાય છે. સમજાણું કઈ? આ તો પ્રવર્તન સાર તો સર્વજ્ઞની દીવ ધણી, એમાંથી નિતારેનું તત્વ એકનું સાર મૂક્યો છે. આમ સાદુ લાગે જાણે કે સત ને ઉત્પાદ હોય ધ્રુવ ને સાદુ નથી, મહા મહાસત ને સિદ્ધ કરવા વાળી ચીજ છે. સમજાણું કઈ? આમ દરેક દ્રવ ઉત્પાદ હોય ધ્રુવમય હોવાથી ધ્રુવમય દરેક આત્મા પ્રત્યેક પરમાણુ એ અવસ્થાથી ઉપજે, એક અવસ્થાથી બદલે, ધ્રુવપણે રહે એવું હોવાથી મુક્ત આત્માને પણ સિદ્ધને પણ ઉત્પાદ વય ધ્રુવ અવશ્ય હોય છે. સિદ્ધમાં પણ ઉત્પાદ વયને ધ્રુવ અવશ્ય હોય. સિદ્ધને લાગુ પીડા તો ઉત્પાદ હોય છે. પર્યાય તો ન્યાય છેડો નો છોડ્યો હે, પણ પર્યાય નું હોવા પણ છે. અરે જૈન દર્શન નહીં, વસ્તુ દર્શન શું છે હે? લોકો સાંભળ્યું નહીં, સાંભળ્યું એમને છે, આત્મા છે, ફળ છે, શું છે તે પણ સમજાણું કઈ? ત્રણ વસ્તી છે, તેથી મુક્ત આત્માને પણ અવસ્થાનું એક અવસ્થાના હોવા પણ ઉપજે, એક અવસ્થાના અભાવપણે હોય, અભાવપણે હોય પાછું, અને એક પણ ધ્રુવપણે હોય, જરૂર હોય છે. થૂળતાથી જોઈએ સિદ્ધ પર્યાયનો ઉત્પાદ થયો, સિદ્ધ દશાની અવસ્થા, એ અવસ્થા છે સિદ્ધ પણ, એ કોઈ દ્રવ ગુણ નથી. દ્રવ છે એ ટીકાળી છે, ગુણ છે એ ટીકાળી છે. અવસ્થા જે કેવળ જ્ઞાન પરમાનંદ સિદ્ધ મોક્ષ દશા, મોક્ષ દશા એ પર્યાય છે. એની બોલો સંકેત ની પર્યાય કે જેને ગુણ કો પર્યાય કેમ પહોંચી હોય, શ્લોક એવા હે. હા સિદ્ધ સુરી સિદ્ધ કેવા સુરસિંહ, તમે સંકેત ને પર્યાય કેમ કહો, ગુણ કહો, તમે આત્મધર્મ લખો ભગવાન. અહીં તો સિદ્ધ પોતે પર્યાય છે, સાંભળને ગુણ નથી. ગુણ તો સ્વીકાર્યો હોય, સિદ્ધ દશા, સંસાર દશા, મોક્ષ માર્ગ દશા એ બધી પર્યાય છે, અવસ્થા છે, થાય છે, નવી થાય છે. ખબર ન હોય જૈનમાં, વાળામાં જૈનમાં એને ખબર ન હોય. સચી વાત એને ભૈયા જૈન પરમાત્મા, આ જૈન નહીં, એ તો વસ્તુનું સ્વરૂપ આ છે. આ રીતે ન હોય તો કોઈ વાત સિદ્ધ થતી નથી ને. જયારે એમ કહો કે કઈ મારે સમજવું છે, એનો અર્થ એ કે અસમજણની અવસ્થા તે બદલી શકે છે, સમજણની અવસ્થા થઈ શકે છે, અને બે માં કાયમ રહી શકે છે. એ તો વસ્તુનો સવાલ છે, સમજાણું કાંઈ. સિદ્ધ પર્યાયનો ઉત્પાદ થયો, સંસાર પર્યાયનો વ્યય થયો. જે સંસાર ઉદય ભાવ હતો 14મા ગુણ સ્થાન સુધી એનો વ્યય થયો, અને આત્મા પણ ધ્રુવ રહ્યું. એ અપેક્ષા એ મુક્ત આત્માને ઉત્પાદ ભય ધ્રુવ છે. આ અપેક્ષા એ સિદ્ધની પર્યાયમાં પણ ઉત્પાદ ભય ધ્રુવ છે. અથવા મુક્ત આત્માનું જ્ઞાન પરની અપેક્ષા સમજાવે છે. ઓકે, હું પદાર્થને કારણે જ્ઞાન પરમે છે એમ નથી. મુક્ત આત્માનું જ્ઞાન જ્ઞેય પદાર્થના આકારે થયા કરે છે. જ્ઞેય સર્વજ્ઞનું જ્ઞાન પણ જેવા જ્ઞેય પરમે છે તે પ્રમાણે અહીં પરમે છે. તેથી સર્વજ્ઞેય પદાર્થમાં જે પ્રકારે ઉત્પાદાજી થાય, સર્વ જણાવાયુ પદાર્થમાં જે પ્રકારે ઉત્પાદ થાય, તે પ્રકારે જ્ઞાનમાં ઉત્પાદ આદિ થયા કરે છે. તે પ્રકારે જ્ઞાનમાં પોતાને કારણે ઉત્પાદ થયા કરે. સમજાય છે ખાઈ? જો આ અવસ્થા જ્ઞાનમાં ભગવાને, વર્તમાન અવસ્થા આમ છે ભગવાને જોઈ છે જ્ઞાનમાં, આમ થઈ એ અવસ્થા ભૂતમાં ગઈ, વર્તમાનમાં આ થઈ. એ રીતે જેમ ન્યા પલટો ખાધો છે, એમ જ્ઞાને વર્તમાનમાં આમ હતું એમ જાણ્યું છું, અને ભવિષ્યમાં આ આમ થઈ ગયું એવું જ્ઞાને જાણ્યું. એ પોતાના જ્ઞાનનો એવો ઉત્પાદ સ્વભાવ. અનંત પદાર્થની વર્તમાન અવસ્થા જ્ઞાને જાણી કે વર્તમાન આ છે, ભૂતની આ છે એમ જાણે. વર્તમાન અવસ્થા ગઈ, બદલીને ગઈ ભૂતમાં, અને ભવિષ્યની અવસ્થા આવી વર્તમાનમાં. કે હું બોલતું માર્યો ને, તો જ્ઞાનમાં આપણે એમ જણાવ્યું કે આ અવસ્થા વર્તમાન હતી ગઈ, અહીં જ્ઞાન પણ એમ પણ નહીં પોતાને કારણે. સમજાવું કાંઈ એને કારણે નહીં. હો સર્વજ્ઞના પર્યાયમાં એક સમયની અવસ્થાના ત્રણ કાળ જોયા, તો વર્તમાન અવસ્થાને વર્તમાન તરીકે જોઈ, ભૂતને ભૂત તરીકે, ભવિષ્યને ભવિષ્ય. પછી વર્તમાન અવસ્થા ભૂતમાં ગઈ, અને ભવિષ્યની જે અવસ્થા વર્તમાનમાં આવી એવું જ્ઞાન બન્યું એ પ્રમાણે. જે વર્તમાન હતું તેને વર્તમાન જાણી છું, એ વર્તમાન જીવ ત્યારે એને ભૂત તરીકે જાણ્યું જ્ઞાનમાં. એ જ્ઞાન પણ પોતાને કારણે કે બદલે છે. સમજાવું કઈ? આત્માનું જ્ઞાન જ્ઞેય પદાર્થને આકારે ત્યાં કરે છે, તેથી સર્વજ્ઞેય પદાર્થોમાં સર્વ ત્રણકાવત્રણ બતાય. જે જે પ્રકારે ઉત્પાદાદી થાય તે તે પ્રકારે જ્ઞાનમાં ઉત્પાદાદી થયા પોતાને કારણે. ઓ માટે મુક્ત આત્માને સમયે સમયે ઉત્પાદ વૈદ્રો હોય છે. માટે શ્રી ભગવાનના આત્મામાં પણ સમય સમયમાં જ્ઞાનની અવસ્થા ભિન્ન ભિન્ન થાય છે અને ધ્રુપણે રહે છે. અરિયંતના સ્વરૂપે એને જાણ્યું નથી. અરિયંતા અથવા ત્રીજો દો વધારે સૂક્ષ્મતાથી જોઈએ તો અગુરુ લઘુ ગુણમાં થતી ષડગુણી આની વૃદ્ધિને લીધે, અગુરુ લઘુ ગુણ છે ને જીવમાં એને લઈને પર્યાયમાં ષડગુણ આની વૃદ્ધિનું પરિણમન થયા કરે છે. સૂક્ષ્મ જ્ઞાન એક એક સમયની પર્યાયમાં, કેવળ જ્ઞાન એક સમયની પર્યાયમાં પણ ષડગુણ આની વૃદ્ધિ એવો જ કોઈ પર્યાયનો સ્વભાવ છે કે એક સમયમાં સદગુણાની વૃદ્ધિનું પ્રણમન, એક પર્યાયમાં સદગુણાની વૃદ્ધિ લીધે મુક્ત આત્મામાં સમયે સમયે ઉત્પાદ વૈદ્રો વર્તે છે. સમજાણું કઈ? ત્રણ પ્રકારે ઉત્પાદ વૈદ્રો સિદ્ધમાં સિદ્ધ કર્યા. કેવો જ્ઞાની પરમાત્મામાં એક તો સિદ્ધ પર્યાય ઉત્પન્ન થયા, સંસાર પર્યાય વ્યય થયા, ધ્રુપણે રહ્યા. બીજી રીતે જ્ઞેયો જે રીતે પ્રણમે છે એ રીતે જ્ઞાનનું પરિણામ પોતાને કારણે બદલે છે, એ રીતે પણ ઉત્પાદ ધ્રુષિત થાય. ત્રીજી રીતે એક એક ગુણની એક એક પર્યાયમાં અગુરુ લઘુને કારણે સદગુણ હાની વૃદ્ધિનું પરિણમન છે, માટે પણ ઉત્પાદ થઈને દૂષિત થાય. સમજાણું કઈ? હા, યજ્ઞ છે મોટો. સિયોરમાં કે કરવાનો છે, નોર્થ આવે છે ને, મોટો યજ્ઞ કરવાનો છે. કેટલા લાખો ખર્ચો છોકરા તો કરતા, 9 લાખ બાવો તો હું આપીશ, 10 લાખ રાજા આપશે, 70% બ્રાહ્મણ. હા મધુ, હા હા હા. અરે યજ્ઞ તો ભગવાન સારો, યજ્ઞ ભગવાન જ્ઞાન સ્વભાવ એના દ્રષ્ટિ હન એમાં નાય, એ યજ્ઞ છે. આ બાજુ બધા ભુવાડાના બાસ સાથે ધ્રુવમાં પર્યાય ને નાય. સમજાય છે કાય? યા હોમ સ્વાહા. એવો ભગવાન આત્મા ધ્રુપ અને બિરાજમાન એને વર્તમાન પર્યાયને અંતરમાં એકાકાર થતા શુદ્ધ પર્યાયની ઉત્પત્તિ થાય. મહાયજ્ઞ અજ્ઞાનને બાળી રાખ કરી નાખે. સમજાનું કઈ? આ નોર્ત આવે છે ને, નોર્તા એટલે જાણે લોકોને ભ્રમણાનો ભાર મળે છે. એમને નદાદીથી રખડ્યા કરે છે કે છે, અહીં જેમ શ્રી ભગવાનના ઉત્પાદાદી કયા તેમ કેવડી ભગવાનના પણ યથાયોગ સમજી 13મે ગુણસ્થાને પરમાત્મા કેવળ જ્ઞાન બિરાજે છે, એને પણ કેવળ જ્ઞાન એક સમયની પર્યાય છે કે ઉત્પન્ન થાય છે, બીજે સમય તેનો વ્યય થાય છે, નવી અવસ્થા ઉત્પન્ન થાય છે પોતાના ઉત્પાદને કારણે. પૂર્વની અવસ્થાનો વ્યય, નવી અવસ્થા જ્ઞેયના બદલવાને કારણ થાય અને ગુરુ લોકોને કારણ પર્યાયમાં થાય છે. સમજાણું કઈ અઢાર ગાથા થઈ. હવે સદુપયોગના પ્રભાવથી સ્વયંભૂ થયેલા આત્માને પોતે મુનિ છે ને સાન ભાવ અંગીકાર કર્યો છે, વિતરાગ ભાવની પર્યાય ઉત્પન્ન થયા એમ કે છે, અને એ ઉત્પન્ન કારણે આગળ સિદ્ધ પર્યાયને પ્રાપ્ત થશે એને અહીંયા સ્વયંભૂ કહીને હું પોતે તેમાં ઉપજી એવી સિદ્ધની જે પર્યાય એનું અહીંયા વર્ણન કરે છે. જેના ફળ તરીકે સિદ્ધ પદ આવશે, ઉત્પાદપણે સિદ્ધ પદ થશે. સમજાણું કઈ એવા શુદ્ધ ઉપયોગના પ્રભાવથી સ્વયંભૂ થયેલા આત્માને ઇન્દ્રિયો વિના કઈ રીતે જ્ઞાન આનંદ હોય? આ એવો આત્મા એકલો જ્ઞાન ને આનંદ શી કરે? આ ઇન્દ્રિયો ન મળે ને? આ ઇન્દ્રિયો હોય તો જ્ઞાન થાય એમ માનશે. ઇન્દ્રિયા છે તો જ્ઞાન થાય, આ છે તો કઈ સુખ થાય. ઇન્દ્રિય વિના એને જ્ઞાન સિદ્ધ પદ ને એટલે કે આત્માના શુદ્ધ સ્વભાવના શુદ્ધ ઉપયોગના પ્રસાદથી પ્રાપ્ત થયેલ સિદ્ધ દશાને ઇન્દ્રિયોનો ભાવ અને જ્ઞાનના આનંદનો સદભાવ એ રીતે કે છે. જગતને કેમ છે ને કે ઇન્દ્રિય છે જ્ઞાન થાય છે, ઘોડે નથી આંખ નથી, આંખ દેખાય છે પોતાથી, આંખથી ક્યાં દીધો જડ છે. સમજાવું કઈ જ્ઞાનની પર્યાય પોતાથી જાણે છે, આંખથી જાણે છે, આંખમાં છે જ્ઞાન તો જડ છે, માટી છે, આ જળના રજકણો છે, એના ઉત્પાદ ભાઈ ધ્રુવ એનામાં છે, આના રજકણો નો ઉત્પાદ ભાઈ સમય સમયનો આંખના જળમાં છે, આત્માનો છે એનો. આત્મામાં જ્ઞાનનો ઉત્પાદ અને પૂર્વની અવસ્થાનો ભાઈ આત્માનો છે. જ્ઞાનનો ઉત્પાદ ઇન્દ્રિયથી થાય છે, સમજાણું કઈ. કોઈ કે જો સિદ્ધ થયા નહીં, લાડી ની વાડી ની ગાડી ની ઘોડી ની પૈસા ની લાડવાની કઈ ન હોય, એને જ્ઞાન ને આનંદ છે. લેખક સાંભળ ને, તને પણ આ લાડી વાડી ઘોડીને લઈને કીધી શું કરશું, તેને પણ શું આ મને ઠીક છે તો તારી કલ્પનાનો દુઃખ ભાવ હતો. સમજાણું કઈ, એ જ્ઞાન અજ્ઞાન હતું અને એવો દુઃખ ભાવ હતો, એ દુઃખ ભાવ ગયો ને જ્ઞાન લઈ ગયું, આનંદ ને જ્ઞાન લઈ ગયું. એને કઈ ઇન્દ્રિયોની જરૂર છે? હા, નિમિત્તની અભાવ થયો ને જ્ઞાનનો વિકાસ થયો, નિમિત્તનો અભાવ થયો, ઇન્દ્રિયોનો જ્ઞાન પૂર્ણતા ને પામી, આનંદ પૂર્ણતા ને પરિણમી, એ તો ઇન્દ્રિય વિના જ પોતાના ઉત્પાદ પણ પરિણમે છે. એ આનંદ હોય એવા સંદેહનું નિરાકાર કરે. પક્ષીણ ઘાતી સમો અનંત વરવીર્યો અધિક તેજો જાદો દેવીઓ સુમાન સુખમ સુપ્રીણ મદી. પક્ષીણ ઘાતી કરમ અનહદ વીર્ય અધિક પ્રકાશને ઇન્દ્રિય તીત થયેલો આત્મા જ્ઞાન સુખે પ્રણમે. એનો અન્વયાર જેના ઘાતી કર્મો ક્ષય પામ્યા છે, ક્ષય પામી ગયા છે, ચાર ઘાતી જ્ઞાનાવરણી દર્શનાવરણી મોની અંતરાય, અતિન્દ્રિય થયો છે ભગવાન આત્મા, અતિન્દ્રિય રૂપે દશા થઈ છે જેમ. અહીં કે ઇન્દ્રિયથી પાર જ છે, એનું નિમિત્ત પણ હતું એટલે એને ઇન્દ્રિય ભાવ કહેવામાં, અહીં તો અતિન્દ્રિય પણ પરિણામ થઈ ગયું. અનંત જેનું ઉત્તમ વીર્ય છે, અતિન્દ્રિય થયો ત્યાં અનંત જેનું વીર્ય, જેનું બળ અનંત પ્રયત્ન છે, જ્યાં સ્વભાવનો વિઘાત જ નથી અને સ્વભાવની પૂર્ણ દશા જ્યાં પ્રગટ થઈ એનું અનંત તેજ વીર્ય, અનંત વીર્ય છે. અને અધિક તેજ, અધિક એટલે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન જેમ તેજ છે, ઉત્કૃષ્ટ અસાધારણ અથવા અત્યંત જે થઈ, જેના કેવળ જ્ઞાનના તેજ છે, જેના કેવળ દર્શનના તેજ છે, ઉત્કૃષ્ટ અસાધારણ જેની દિશા સર્વજ્ઞને પ્રગટ થઈ છે, આ જ્ઞાન અધિકાર છે ને. જાણું કાંઈ અસાધારણ એવું જે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી, એના આશ્રય લઈને જે કેવળ જ્ઞાન પ્રગટ દશા થઈ, અતિન્દ્રિયપણે અને અનંત જ્ઞાન દર્શનના તેજપણે અનંત વીર્યપણે એવો સ્વયંભૂ આત્મા જ્ઞાનને સુખરૂપે પ્રણમે છે, જ્ઞાનને આનંદરૂપી અવસ્થા એમ થઈ જાય છે, એમ કે છે જ્ઞાનને આનંદની અવસ્થા થઈ જાય છે, એને સુખ મળે છે ક્યાંય એમ નથી, ક્યાંય જ્ઞાન મળે એ જ્ઞાનને સુખ રૂપે થઈ જાય છે. જાણું કાંઈ જેવો એનો જ્ઞાનને આનંદ સ્વભાવ હતો, એ રીતે પર્યાયમાં જ્ઞાનને આનંદ રૂપે જેની પર્યાય પ્રણમી ગઈ છે. જાણું કાંઈ એને ઇન્દ્રિયોને બીજા નિમિત્તોની જરૂર નથી. આવો આત્મા સ્વયંભૂ થઈને જ્ઞાન રૂપે આનંદ રૂપે પ્રણમો, એનું આવું ફળ છે કે શુદ્ધ ઉપયોગના સામર્થ્ય જેના ઘાતી પ્રમુખ થઈ પામે એમ દીધું. જુઓ પાઠમાં પ્રથમ ઘાતું છે, જ્ઞાન પાઠમાં નથી, ત્યાં તો કુંકું જેવું છે ને. શુદ્ધ ઉપયોગના સામર્થ્ય જેના ઘાતી કમોક્ષ પહેલા, એ તે એક નિમિત્તના કથન છે. શુદ્ધ ઉપયોગના સામર્થ્ય જેનું કેવળ જ્ઞાન થયું છે ત્યારે કર્મની પર્યાય અકર્મ રૂપે પ્રણવાને કારણે ઘાતી કર્મ ક્ષય છે એમ કહેવામાં, કર્મના પર્યાયનો જે પરમાણુનો ઉત્પાદ હતો તે કર્મના પરમાણુના કર્મની પર્યાયનો વ્યય થયો અકર્મ રૂપે પરિણામ, એનું નામ ઘાતી કર્મનો ક્ષય કર્યો એમ કહેવામાં આવે. સમજાય છે? કાંઈ કર્મ ખપે તો કેવું જ્ઞાન થાય એમ કે, કર્મ પણ તું આ કર તો ખપ્યાવી ના રે, ઊંધે ઊંધે માણે, ઊંધે માણે ભરે માણસ નતે પાલી નહી હોતી, એમ પાલી પાલી નહી હોતી અનાજ ઘરની થી ઉધા મરે તો કઠી, ઊંધા ભરે તો થોડા રે, આડે માણે ભરે આડુ એક દાણો ન રહે, આડો સમજતે ત્રીસા ટેડા એસા હોતા હૈ ને, તો સીધા ભરે તો રહે, આડા ભરે તો થોડા બી રહે, ઊંટે આડા રાખે એ દાણો ન રહે, એમ ઊંધે થી અજ્ઞાની લે છે. કર્મ પડે તો આ થાય એમ નથી, તારા સામર્થના અંદરથી તારો ઉપયોગ જ્યાં કામ કરે ત્યાં કર્મ એને કારણે ચડ્યા વિના, જેને કર્મનો શું કરતા હતા તું છો. જાણું કાંઈ સુદુપયોગના સામર્થ્ય જેના ઘાતી કર્મ ક્ષયતાના છે, સૌ સમયક જ્ઞાન દર્શન સાથે સંપર્ક વિના હોવાથી અતિન્દ્ર થયો છે. અતિન્દ્રની વ્યાખ્યા કરી, પ્રક્ષણ ઘાતી કર્મની વ્યાખ્યા કરી, અતિન્દ્રની વ્યાખ્યા કરી. શું અતિન્દ્ર એટલે? સયોગક્ષમિક જ્ઞાન દર્શન, જે ઓછા વિકાસ વાળા જ્ઞાન દર્શનની જે પર્યાય હતી એની સાથે જે સંપર્ક હતો એ સંપર્ક વિનાનો થઈ ગયો, માટે અતિન્દ્રિય થયો. અલ્પ જ્ઞાન ને અલ્પ દર્શન નો વિકાસ જે હતો એના સંપર્ક રહી થઈ ગયો, એટલો અતિન્દ્રિય જ્ઞાન દર્શન થયું. સમજાણું કઈ? થયો એમ કહ્યું, જોયું સંપર્ક વિનાનો હોવાથી જે અતિન્દ્રિય થયો, ઇન્દ્રિયના નિમિત્તના લક્ષમાં સૂક્ષ્મ જ્ઞાન જે ઓછું હતું એનો સંપર્ક થયો, સ્વભાવનો આશ્રય થયો, એટલો અતિન્દ્રિય જ્ઞાન થયું. સમસ્ત અંતરાયનો ક્ષય થયો હોવાથી અનુમ જેનું ઉત્તમ ધીરી છે, સમસ્ત અંતરાય કર્મ છે ને, એ સુરૂપના સામર્થ્ય ઘાતી કર્મ ક્ષય પામ્યા એ પહેલો સિદ્ધાંત લઈને બધી વાત છે. પહેલો મથાણું લઈ અંતરાયનો ક્ષય થયો હોવાથી આ તો એક એકમાં શું થયું મળી. અનંત જેનું ઉત્તમ વીર્ય છે, ઉત્તમ વીર્ય, અનંત શાંતિ ને આનંદની રચના વાળું વીર્ય, ભગવાન આત્મા પોતાની પૂર્ણતા શુદ્ધતાને રચે એવું ઉત્તમ વીર્ય. સમજાણું કઈ? અજ્ઞાનમાં રાગને રસ્તો એ ઉત્તમ વીર્ય નહીં. સમજાય છે કઈ? પરને તો રચી શકતો નથી, પણ અજ્ઞાનમાં રાગને અજ્ઞાનને રસ્તો એ વીર્ય નહીં. ખરું વીર્ય આત્મબળ તો પોતાનો શુદ્ધ પરિણમનને જે રચે, પરમાત્મ દશાને રચે એવું જેનું ઉત્તમ વીર પ્રગટ થયું એવા વીર્યનું કામ. જાણું કઈ? સમસ્ત જ્ઞાનાવરણ દર્શનાવરણનો પ્રલય થયો હોવાથી અધિક જેનું કેવળ જ્ઞાન કેવું દર્શન નામનું તે છે, બધું જ્ઞાનાવરણ નિમિત્ત રૂપે દર્શનાવરણ પ્રલય થયો હોવાથી કેમ નહીં સાક્ષાથી જુદી જુદી છે. અંતરાય ક્ષયાત અનુભવ્ય પ્રશ્ન જ્ઞાન દર્શન પ્રલય આવે, અધિક તેજ આવે. ઠીક જુદી જુદી ભાષા કરીને બસ કરે. અધિક જેનું કેવળ જ્ઞાન કેવર્ષ નામનું તે છે એવા સ્વયંભૂ આત્મા, એવો સ્વયંભૂ પ્રગતિ એવો પરમાત્મા પર્યાય પણ ઉપજો સ્વયંભૂ એમ કે છે. સમજાણું? સમસ મોહિના અભાવને લીધે અત્યંત નિર્વિકાર સુ ચૈતન્ય સ્વભાવ આત્માને, અત્યંત નિર્વિકાર સુ ચૈતન્ય જેનો સ્વભાવ આત્મા અનુભવતો થતો, એને અનુભવતો થતો, પૂર્ણ આનંદ ને શાંતિ ને વેચતો થતો, સ્વયં સ્વપર પ્રકાશ લક્ષણ જ્ઞાન અને આકુતા લક્ષ થઈને પ્રણમે પ્રકાશતા લક્ષણ જ્ઞાન, સ્વપર પ્રકાશ લક્ષણ જ્ઞાન અને અનાકૃતા લક્ષણ સુખ એ થઈને પ્રમી જાય.